તારીખ 5/12/1991 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 8 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
ચિરંવિધિ નવતત્વ નિયમાનં કનકમિવ નિમગ્નં વર્ણમાલાપલાપે અથો સતત વિદિતં દૃશ્યતાં એકરૂપં પ્રતિપદમિદં આત્મજીવતિ ઉદ્યોગમાં આત્મજીવતિ દૃશ્યતા. આત્મજીવતિ અર્થાત શુદ્ધ જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર સર્વથા અનુભવી ભાવના ભાવે છે. દૃશ્યતા એટલે અનુભવ રૂપ ભાવ, અનુભવની પ્રાપ્તિ ભાવ. આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનો શુદ્ધ જ્ઞાન માત્ર, જીવ દ્રવ્યમાં જે રાગ રહિત શુદ્ધ જ્ઞાન છે, રાગ રહિત એકનું જ્ઞાન છે, તે જ્ઞાન માત્ર પણ શુદ્ધ જીવ દ્રવ્યનો અનુભવ થાય, અનુભવ હો, એની પ્રાપ્તિ મને પણ હો, એની પ્રાપ્તિ સર્વને હો. થોડું નજીક નજીક લઈ જાય ભાઈઓ છે કેવી છે આત્મજ્યોતિ? ચિરમ ઇતિ નવતત્વ છન્નમ અથ સતતમ વિવેકમ. આ અવસરે નાટ્યરસની પેઠે એક જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે. એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમય થાય છે. जीव वस्तु अनेक वेश धारण करे थे। नाटक में कई उपमा आप जेम नाटक में एकज मणस एकज पात्र अनेक वेश धारण कर आ जगत में जीव वस्तु पर अनेक भाव रूप देखाय छे। अनेक भाव रूपे एक जीव वस्तु देखाय छे। एज कारण से आ शास्त्र नु नाम नाटक संहिता राखवामां आव्युं छे। का तो जीव नाटक छे। मंदपणे पुण्यपणे पापपणे भिन्न भिन्न पर्यायपणे परिणमे छे अथवा विरुद्ध जेना भावो होय एवा परिणामे पण परिणमे छे। एक पात्र राजा पण बने ने ते गरीब पण बने एवी रीते। तेज कहे छे ते कहेवो कि चिरम एटले अमर्यादित काल थी एटले के घणा लांबा भूतकाळ थी जो विभाव रूप रागादि परिणाम पर्याय मात्र विचारवामां आवे तो नाम वस्तु पूर्वोक्त जीवादि नव तत्व रूपे आच्छादित छे। नव प्रकारना वेशनी अंदर ढंकायेली छे आच्छादित छे एवी ज्ञान मात्र वस्तु छे। पोताना स्वरूपने छोड़ती नथी। गमे तेवा पर्याय वेश उत्पन्न थाय छे तो पण पोताना मूल स्वरूपनो त्याग करे छे छोड़ी दिए एम कई बनत नहीं। अमर्यादित काल थी एटले अनिर्भूत काल थी संसार में जो विभाव रूप रागादि परिणाम है ते रागादि परिणाम थी पर्याय मात्र विचारवामां आवे अने ए बधी पर्यायोनो विचार करवामां आवे तो ज्ञान वस्तु एटले जीव वस्तु है। पर्यायमां नव एना तत्व दृष्टिए जेना नव विभाग करी शकाय नव भाग करी शकाय एवा नव प्रकारनी अंदर आच्छादित थयेली छे। भावार्थ आम छे कि जीव वस्तु अनादिकालथी धातु अने पाषाणना संयोगनी पेठे कर्म पर्याय साथे मळेली चाली आवे छे। એટલે કે એવું નથી કે ક્યારે પહેલા શુદ્ધ હતી જીવ વસ્તુ। અનાદિ સંસાર છે અનાદિથી મલિનતા છે ભાવે અને દ્રવ્ય અનાદિથી કર્મનો સંયોગ છે। દ્રવ્ય કર્મ પણ એની સાથે જોડાયેલા સંબંધ પામેલા બંધરૂપ છે। દૃષ્ટાંત આપ્યો છે ધાતુની ખાણમાં જેમ માટી અથવા પાષાણ ધાતુની સાથે ભળેલા હોય છે એ ધાતુના રજકણ છે અને માટીના રજકણ છે એ સંયોગ રૂપે ત્યાં હોય છે। ચોખ્ખી ધાતુ ખાણમાં મળતી નથી। ક્યારથી છે જ્યારથી છે ત્યારથી પહેલેથી જ છે। કોઈ ધાતુ નવી ત્યાં રેડવામાં આવી છે મૂકવામાં આવી છે એવું નથી। જીવને આ પ્રકારની પરિસ્થિતિ વિશે જગતમાં ભિન્ન ભિન્ન અભિપ્રાયો વેચાયેલા છે। કોઈ એમ કહે છે કે ઈશ્વર જીવોને ઉત્પન્ન કરે છે જ્યારથી ઈશ્વરે જીવોને ઉત્પન્ન કર્યા ત્યારથી જીવો છે જગતમાં ત્યારથી સૃષ્ટિ રચીને સંસારને રચના કરી ત્યારથી। કોઈ એમ કહે છે કે પ્રલયકાળ થાય છે એ પ્રલયકાળ પૂરો થયા પછી વળી ફરીને પાછી ઉત્પત્તિનો કાળ ઉત્પન્ન ઉત્પત્તિ અને પ્રલય એ કુદરતનો ક્રમ છે માટે અનાદિથી જીવ વસ્તુ મલિન છે એવું નથી। એમ ભિન્ન ભિન્ન પ્રકારે અભિપ્રાયો વંચાયેલા છે। અહીંયા એમ કહે છે કે જેમ ધાતુ અને પાષાણનો સંયોગ અનાદિકાળથી છે ખાણની અંદર તેમ જીવ વસ્તુ અને કર્મ પર્યાય અનાદિથી સાથે મળેલા જ ચાલ્યા આવે છે। એનો અર્થ એ પણ થયો કે ક્યારે પણ જીવ પર્યાય શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો એવું પણ બન્યું નથી। પર્યાય પણ પણ આનાથી અશુદ્ધતા અને કર્મ સંયોગ ફેલો આવે છે. એની કોઈ શરૂઆત થઈ છે એવું નથી, અનાદિ નો અર્થ છે. ક્યારે એની શરૂઆત થઈ છે એમ એવી કલ્પના કરીને કલ્પિત ગ્રંથો રચ્યા છે. એમ થવાનું કારણ એ છે કે તે ગ્રંથ રચનારાઓ ત્રિકાળ જ્ઞાની હતા, એટલે અનાદિ ભૂતકાળનું એમને જ્ઞાન નહોતું. અત્યારે પશ્ચિમના દેશો વાળા એમ કહે છે કે પહેલા મનુષ્ય નહોતા, વાંદરા નથી મનુષ્ય થયા છે. અને એવી રીતે એ કલ્પના કરીને બતાવે પણ છે, એવા પુસ્તકો પણ પ્રત્યે છે, પછી એની ફિલ્મો પણ એવી બનાવે. પણ પહેલા એમ કે મનુષ્ય હતા જ નહીં, પહેલા તો વાંદરા હતા, વાંદરામાંથી હવે હવે મનુષ્ય પણ થઈ ગયું, કેટલાક લોકો કેટલાક વાંદરામાં, એમાંથી આ મનુષ્ય પરંપરા ચાલે એ વાત ખોટી છે. મનુષ્ય પણ અનાદિ છે, અને જે વાંદરાની ભલે મનુષ્ય જેવી આકૃતિ હોય તો પણ, ઉછળી સિવાય તો મનુષ્ય જેવી જ આકૃતિ છે. આંગળા પણ આપણા જેવા છે, આપના પંજા પગના પંજા પણ આપણા જેવા છે, અને એના બીજા હરકાઓ પણ લગભગ મનુષ્યને મળતા આવે છે, ઓપરેશનની અંદર વપરાય છે. અને જે બોડી પાર્ટ છે એ આજે પણ ઓપરેશનમાં વપરાય છે, ફોરેનની અંદર અહીંથી જાય છે, મોકલવામાં આવે છે, નિકાસ કરે છે, વેપાર કરે છે, સરકાર. કેમ કે કોઈ માણસને એક્સિડન્ટ થયો અને ઈજાનું હાડકું ભાંગી ગયું હોય તો એવું હાડકું ક્યાંથી લાગુ, કોણ માણસ આપે એવું હાડકું? પછી જીવતા માંદરાનું હાડકું ત્યાં લગાડી દઈએ, માંદર અમારી નાખે આજે પણ ચાલે છે. અને એ લોકોની એ માન્યતા પણ છે કે માંદરામાંથી માણસ થયા, મળતું શરીર છે. પણ આપણા જૈન શાસ્ત્ર પ્રમાણે, જૈન આગમ પ્રમાણે, માંદરાની તિર્યંજ ગતિ છે અને મનુષ્યની મનુષ્ય ગતિ છે. ચાર ગતિમાં ગતિ ભેદ જ છે મોટો, ગતિ નામ કર્મને હિસાબે બધો ફેર છે. પણ ગતિ ફેર, નામ કર્મ ફેર, ગોત્ર કર્મ ફેર, આખી જાત જ જુદી છે. તિર્યંજની એટલે એમાં ગુંજન જે અભિપ્રાયો છે એ કલ્પનાથી ઘડાયેલા છે, એ કહેનારા કોઈ ત્રિકાળ જ્ઞાની નથી. જૈન આગમ તો સર્વજ્ઞ અનુસારી વાણી હોવાથી ત્રણેકાળનું જેને જ્ઞાન છે એ જ્ઞાન સર્વજ્ઞ જ્ઞાનની પરંપરા અનુસાર આ આગમને કથની છે, એ નિરૂપણ ચાલ્યું આવે છે. એવી રીતે જીવ કર્મ પર્યાય સાથે જીવ વસ્તુ મળેલી ચાલી આવે છે, અને મળી થતી તે રાગાદી વિભાવ પરિણામો સાથે વ્યાપ વ્યાપક રૂપે સ્વયં પરિણમે છે. અને એવી રીતે મળેલી તે રાગાદી વિભાવ પરિણામો સાથે વ્યાપ વ્યાપક રૂપે સ્વયં પરિણમે છે. આ રાગાદી પરિણામને વ્યાપ વ્યાપક પણ લીધું, એની પર્યાયમાં વ્યાપે છે રાગાદી, એમ કહેવું છે. કેવળ એક કર્મનો પર્યાય છે એમ નથી, ભાવ કર્મ છે એ જીવમાં વ્યાપ વ્યાપકપણે રાગાદી પણ વ્યાપે છે. તે પરિણમન જોવામાં આવે, જો તે પરિણમન જોવામાં આવે અને જીવનું સ્વરૂપ ન જોવામાં આવે તો જીવ વસ્તુ નવ તત્વરૂપ છે એમ દ્રષ્ટિમાં આવે છે. ન જોવામાં આવે એટલે ગૌણ કરી દેવામાં આવે, એમ લેવું. ન જોવામાં આવે એટલે લક્ષમાં ન લેવામાં આવે, એમ લેવું. કે તે પરિણમન લક્ષમાં લેવામાં આવે અને જીવનું સ્વરૂપ લક્ષમાં, મૂળ સ્વરૂપ લક્ષમાં ન લેવામાં આવે તો જીવ વસ્તુ નવ તત્વ રૂપે છે એમ દ્રષ્ટિમાં આવે છે. અને આવું પણ છે, સર્વથા જુઠો નથી. એ ભલે વ્યવહારનો વિષય છે, રાગાદિ પરિણામ છે, નવ તત્વ છે, એ વ્યવહારનો વિષય છે. એમાં પણ રાગાદિ પરિણામ તો અશુદ્ધ નિશ્ચય છે અથવા તો અસદભૂત વ્યવહાર છે, તો પણ તે કેવું પણ છે સર્વથા જુઠો નથી. આ વ્યવહારને જુઠો કહેતા આવે છે, પણ અહીંયા એમ કેવું છે કે સર્વથા જુઠો નથી. જીવ પોતે રાગરૂપે પરિણામ છે ત્યાં અહીંયા એના મૂળ સ્વરૂપને ગૌણ કરીને કહેવામાં આવે છે. કેમ કે વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં છે, એવી રીતે પરિણામમાંની યોગ્યતા પણ જીવમાં છે. યોગ્યતા રૂપ શક્તિ લીધી, હું ત્રિકાળી શક્તિ નથી લીધી, પડું એ ના પાડશે કે અનંત શક્તિ છે એમાં રાગરૂપ પરિણામમાંની કોઈ શક્તિ છે, જ્ઞાન શક્તિ છે એવી, તો કે ના, એને ના પાડશે પોતે. એટલે અહીંયા જે શક્તિ શબ્દ લીધો છે એ એની યોગ્યતા રૂપ શક્તિ લેવી. જેમ કે કેવળ જ્ઞાનમાં એમ જણાય છે કે આ જીવ, અમુક જીવ અમુક કાળે આવા ક્રોધાદી અથવા રાગાદી વિભાગ પરિણમશે. પરિણમા પહેલા એના પરિણમની પર્યાયનું જ્ઞાન ક્યાંથી થયું? કે જ્ઞેયરૂપ યોગ્યતા ત્યાં હતી એનું જ્ઞાન થયું છે. જ્ઞાન થયું તો જ્ઞેય સામે છે કે નહીં? કે જ્ઞેય સામે છે, યોગ્યતા રૂપે છે, ખબર નથી. પણ જેનું જ્ઞેય ન હોય તેનું જ્ઞાન થાય એવું તો કોઈ દિવસ બને નહીં. કે સામે જ્ઞેય જ ન હોય, આકાશને ફૂલ ન ઉગે તો એનું જ્ઞાન ન થાય. એવી રીતે સર્વથા જૂઠું નથી. કેમ કે વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં છે. હવે પથપદ દ્વારા બીજો પક્ષ બતાવે છે, આમ છે તો પણ એક બીજો પક્ષ પણ છે. તે જ જીવ વસ્તુ દ્રવ્યરૂપ છે, પોતાના ગુણ પર્યાયે બિરાજમાન છે. તે જ જીવ વસ્તુ દ્રવરૂપ છે અને પોતાના ગુણ પર્યાયે બિરાજમાન છે એવું વસ્તુનું બંધારણ છે. જો શુદ્ધ દ્રવ સ્વરૂપ જોવામાં આવે અને પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે, જો આ 214 વાળા વિષય છે, પ્રવચન ચાલુ. એક નહીંથી જોવામાં આવે અને બીજો નહીં આંખ બંધ કરી દેવામાં આવે, એ શૈલી લીધી છે બરાબર રાજમલજીએ પ્રવચન સારવાળી. તે જ જીવ વસ્તુ દ્રવરૂપ છે, જો શુદ્ધ દ્રવ સ્વરૂપ જોવામાં આવે અને પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? કે સતત વિવિધતમ, નિરંતર નવ તત્વના વિકલ્પથી રહિત છે. વિવેક કે ગતિન છે, સતતપણે નિરંતરપણે કાયમપણે સદાયપણે એ નવે તત્વના ભેદથી વિકલ્પથી રહિત શુદ્ધ વસ્તુ માત્ર છે. જેવી છે તેવી શુદ્ધ વસ્તુ માત્ર છે, એમાં રાગે નથી, દ્વેષે નથી, અરે સમર નિદ્રા ને પોક્ષે પણ એમાં નથી. નવ તત્વના કોઈ તત્વ નથી એની અંદર. એ નવે તત્વો વિશેષ પર્યાય લીધી છે અને શુદ્ધ જીવ વસ્તુ સામાન્ય સ્વરૂપે લીધી છે. સામાન્ય છે તે વિશેષ નથી, વિશેષ છે તે સામાન્ય નથી, શુદ્ધ વસ્તુ માત્ર છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ શૂન્યત્વ છે. આ બે વાત તો કીધી બે પક્ષને, એનો ભાવાર્થ શું? પણ જીવ વસ્તુ નવ તત્વ સ્વરૂપે પણ છે અને જીવ વસ્તુ શુદ્ધ દ્રવ સ્વરૂપે પણ છે. હવે એનો ભાવાર્થ શું? કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક્ત્વ છે એનો ભાવાર્થ છે. શું કહી દો?
વિચાર કરીને આ કરો,
સારા કહી દો. ચિત્તુદાની દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં વાત દીધી છે કે જ્યારે શુદ્ધ દ્રવ્યને અનુભવ કરવાની વાત આવતી હોય, નિશ્ચયનો વિષય છે ને એ તો, ત્યારે વ્યવહારની વાત વચ્ચે લાવીને એના જોરને શિથિલ ન કરી નાખ્યું. જેમ કે કોઈ એમ કે જીવ તો ત્રિકાળ શુદ્ધ છે, નિશ્ચયથી જીવ વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. બહુ મારી ભાઈ પર્યાય અપેક્ષા એને સંસાર પણ છે વચ્ચે એ અપેક્ષા નાખે, એવી વચ્ચે અપેક્ષા નાખીને જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા માટેનો જે પુરુષાર્થ છે એને શિથિલ ન કરવો. પણ એ અપેક્ષા જ્ઞાન તો બરાબર હોવું જોઈએ ને, સામો શું દલીલ કરે છે કે અપેક્ષા જ્ઞાન તો બરાબર હોવું જોઈએ ને. અપેક્ષા જ્ઞાન એ જ્ઞાન છે ને, તો જ્ઞાન તેને કહીએ કે જે પુરુષાર્થને ઉપાડે, પુરુષાર્થને પ્રગટ કરે, પુરુષાર્થ પ્રગટ હોય તો એને વૃદ્ધિગત કરે, એનું નામ સાચું જ્ઞાન. પણ એવું જ્ઞાન કદાચ ન હોવું જોઈએ કે જેને લઈને પુરુષાર્થ શિથિલ થાય, મંદ થાય અથવા ઉપડે નહીં. એ જ્ઞાન નથી, પણ જ્ઞાનનો વિપર્યાસ છે. શું છે? એને જ્ઞાન ન કહેવાય, પણ એને જ્ઞાનનો વિપર્યાસ કહેવાય. એ તો વસ્તુનું સ્વરૂપ છે ને, સિદ્ધાંત જ્ઞાન છે, એનું શું કરવું પણ હવે? હે, જેમ વસ્તુ ભેદ સ્વરૂપે છે એમ વસ્તુ અભેદ સ્વરૂપે છે. તો કે સાર શું કે અભેદનો અનુભવ કરવો તે સાર છે, બરાબર? તો કે પણ ભેદ ગુણ ભેદ ને પર્યાય ભેદ પણ વસ્તુમાં છે ને, ત્રિકાળી અભેદમાં પણ ભેદ ગુણ ભેદ તો ખરા ને, અને એ તો સિદ્ધાંતિક વાત છે ને, સિદ્ધાંતનો વિષય છે ને. એ સિદ્ધાંતનો વિષય અભેદના પુરુષાર્થને ઢીલો પાડવા માટે નથી. ભેદનું જ્ઞાન કરતા તને અભેદના પુરુષાર્થનું જોર આવે તો તારું ભેદનું જ્ઞાન સાચું, પણ અભેદનો પુરુષાર્થ તૂટી જાય તો તે અભેદનું જ્ઞાન, ભેદનું જ્ઞાન ખોટું. સાચું હોવા છતાં પણ ખોટું. સામાન્યપણે શાસ્ત્રની જે અધ્યાત્મ શૈલી છે એ અધ્યાત્મ શૈલીની અંદર પુરુષાર્થ જે નિર્વિકલ્પ છે, અમૂર્ત છે, અને જેને દર્શાવવો ભાષામાં કઠણ છે, એને દર્શાવવા માટે એવી પદ્ધતિ અપનાવવી પડે છે કે એટલું બધું જોર આપે દરેક સામાન્ય ઉપર કે જાણે બીજી વસ્તુ છે જ નહીં. સગળો વ્યવહાર અવતાર છે. અગિયારમી કથાની ટીકા કરી અમૃતચંદ્રાચાર્ય, વ્યવહાર સગળો અવતાર છે. એટલું બધું જો જોરથી કીધું એ પુરુષાર્થની તીખાશને વ્યક્ત કરવા માટે કીધું. ક્યારે વચ્ચે લાવે કે ના ના, સર્વથા એને આમ ન માનવું ને અપેક્ષા એ એને માનવું ને આમ કરવું તેમ કરવું, એ વખતે ન જોઈ એમાં તીખાશ તૂટી જાય છે. અને તીખાશને તોડવી એ પ્રયોજનને ઘાત કરવાની વાત છે, પ્રયોજનને સિદ્ધ કરવાની વાત નથી. પ્રયોજન સિદ્ધ થાય એવું કરો, પ્રયોજન નાશ પામે એવું ન કરો, એમ સીધી વાત છે. તર્ક તો માણસોનું બહુ ઓછું છે, તો પછી ભેદની વાત કરી શું કરવા? ભાઈ ઓળખવા માટે કરી, ઓળખાવાના સ્ટેજમાં એ વાત કરી, પણ અનુભવ કરાવવા માટે નહીં. અભેદને બતાવવા માટે કરી, કેમ કે સીધો અભેદને બતાવતો નહોતો અને બતાવતા એને સમજાતો નહોતો. જેવો તો મલેશિયાની ભાષામાં કહેવું પડે, એમ ભેદમાં ઉભેલા જેમને ભેદથી વાત કરવી પડે. તો ઈ સ્ટેજમાં એ વાત હતી, પણ અનુભવ કરાવવા માટે એ વાતનું કામ નથી. એવો તર્ક નહીં કરે કે ભાઈ માણસ દાળ ખાતા ખાતા કોકમ ખાતો નથી, કોકમને બાજુએ મૂકે છે, ત્યારે તર્ક કરે છે કે તો પછી નાખ્યું કરવા. જો કોકમને કાઢી નાખવું તો કોકમને અંદર નાખ્યું શું કરવા? એવો તર્ક કરે છે. પગથિયા ચડતા ચડતા એવો તર્ક કરે છે કે જો પગથિયાથી પગ ઉપાડી લેવો તો પગથિયા ઉપર પગ મૂકો શું કરવાનું, પહેલેથી જ નહોતો મૂકવો. પગથિયા ચડવા માટે પગથિયા ઉપર પગ મૂકવોય પડે અને ઉપાડવો પણ પડે, એ જ વિધિ ઉપર જવાય, એ સિવાય આગળ જવાતું નથી. એવી આ વિધિ છે. વ્યવહાર વચ્ચે આવ્યા વિના વિને અને વ્યવહારને ગૌણ કર્યા વિના પ્રયોજનની સિદ્ધિ છે. વ્યવહાર સ્થાપવો પણ પડે અને વ્યવહારને ઉઠાપવો પણ પડે, બે પ્રકાર છે. એટલે જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે અને પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે નિરંતર નવતત્વના વિકલ્પથી રહી શુદ્ધ વસ્તુ માત્ર છે. અને એનું તાત્પર્ય આમ છે, ભાવાર્થ નવતા છે કે બંને વાતનું તાત્પર્ય એવું છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે સમ્યક્ત્વ છે. જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એ સમ્યક્ત્વ છે. અનુભવ તો શુદ્ધ સ્વરૂપનો કરવાનો છે, નવતત્વનો અનુભવ કરવા માટે નવતત્વની વાત કરી નથી. નવતત્વમાં તો ઊભો છું અનાદિ છે એટલે એ વાત તને સમજાવી. રોગનું નિદાન શા માટે કર્યું, રોગની સમજણ શા માટે આપી, કે રોગ કાઢવા માટે આપી, રોગ રાખવા માટે નહીં.
એમાં નવતત્વના ભેદો બધા
છોડવા માટેની વાત છે. નવતત્વના ભેદમાં ઉભા રહેવા માટે વાત નથી, ઘૂંચવા માટે વાત નથી. નવતત્વના ભેદને ઓળંગી જઈને જે શુદ્ધ વસ્તુનું સ્વરૂપ છે એનો અનુભવ કરવો તે સમ્યક્ત્વ છે. અનુભવ છે એ જ્ઞાનનો પર્યાય છે. તો પણ એ જ્ઞાન પ્રધાન સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે સમ્યક્ત્વ છે. પ્રથમ શૈલી તો બધા આવે જ છે ને. વળી એવી છે તે આત્મજ્યોતિ કે વર્ણ માલા કલાપે કનકમ મીવ નિમગ્નમ. બીજો દ્રષ્ટાંત આપે છે. વર્ણમાળા પદનો બે અર્થ છે. એક તો બનવારી, બનવારી એટલે સોનું તપાવવાની કુંડળી, એને બનવારી કહે છે. શું? વર્ણમાળા પદનો બે અર્થ છે. એક તો બનવારી અને બીજો ભેદ પંક્તિ અથવા ભેદમાળા, પંક્તિ કહો કે માળા કહે. ભાવાર્થ આમ છે કે ગુણ ગુણીના ભેદરૂપ ભેદ પ્રકાશ, ગુણ ગુણીના ભેદરૂપ ભેદનો પ્રકાશ કે ભેદને પ્રગટ કરે છે. એક તો કલાપનો અર્થ છે સમૂહ. આથી એમ અર્થ ઉપજો કે જેમ એક જ સોનું વાન ભેદથી અનેક રૂપ કહેવાય છે. 16 વલું 12 વલું 14 વલું 13 વલું એમ તેમ એક જ જીવ વસ્તુ દ્રવગુણ પર્યાય રૂપે અથવા ઉત્પાદનીય ધ્રુવ રૂપે અનેક રૂપે કહેવાય છે. જો દેવગુણ પર્યાય રૂપે કહેવું ત્યાં અનેક રૂપે છે. અને ઉત્પાદનીય ધ્રુવ રૂપે કહેવું તે પણ અનેક રૂપે કહેવાય છે. વસ્તુ અનેક નથી, વસ્તુ એક જ છે એમ કહે છે. અથવા એટલે હવે અર્થપદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છે કે પ્રતિપદમ એક રૂપમ. આમ અનેક રૂપ હોવા છતાં પણ ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદવી ધ્રુવ રૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ જ્ઞાન ભેદરૂપ. જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ પોતે એક જ છે. વસ્તુ તો અભેદ જ છે, બધા ભેદોનો વિચાર કરતા પણ વસ્તુ અભેદ છે એમ લેવું. વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ જ છે. વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી, એના અંગને અવયવો છે. ભાવાર્થ આમ છે કે સુવર્ણ માત્ર ન જોવામાં આવે અને વાનભેદ માત્ર જોવામાં આવે તો વાનભેદ છે. સોનાની શક્તિ એવી પણ છે, જો વાનભેદ ન જોવામાં આવે ને કેવળ સુવર્ણ માત્ર જોવામાં આવે તો વાનભેદ જૂઠા છે. સોનું એક ધારું છે, અંદર બધામાં સોનું એક સરખું છે. તેવી રીતે જો શુદ્ધ જીવ વસ્તુ માત્ર ન જોવામાં આવે અને ગુણ પર્યાય માત્ર કે ઉત્પાદ વય ધ્રુવ માત્ર જોવામાં આવે, તો ગુણ પર્યાયનો ઉત્પાદ વય ધ્રુવ છે. શું સિદ્ધ કરવામાં કે જે વ્યવહારનો વિષય અનેકપણું છે એ પણ છે અને નિશ્ચયનો વિષય એકપણું શુદ્ધપણું પણ છે. શું જ્ઞાન કરવા માટે બંનેનું જ્ઞાન કરવું, જીવ વસ્તુ આવી પણ છે, આમ બે પ્રકારે જીવ વસ્તુ છે. જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદને ધ્રુવ ભેદ ન જોવામાં આવે અને વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જૂઠા છે. રસું આમાં વિશેષતા છે કે વાન ભેદને જૂઠા કહેશે, ગુણ પર્યાયના ભેદને ને ઉત્પાદનના ધ્રુવના ભેદને જૂઠા કહેશે, પણ અભેદને જૂઠો નહીં કહે. શું આમાં ખૂબી છે? ભેદોનું જ્ઞાન કરીને ભેદોને ગૌણ કરવા, અભેદનું જ્ઞાન કરીને અભેદની ઉપાસના કરવી, આમ એનો અર્થ નીકળે છે. પાત્ર ભેદ જોવામાં એમ કહ્યું કે તમે એક આંખ બંધ કરો, આને ન જુઓ અને આમ જુઓ તો વસ્તુ આમ દેખાશે. ભેદને ન જુઓ અને ભેદને જુઓ તો વસ્તુ ભેદરૂપે દેખાશે. ભેદને ન જુઓ અને અભેદને જુઓ તો વસ્તુ અભેદ દેખાશે. પણ હવે એમ કહે છે કે વસ્તુ માત્રને જોવામાં આવે તો સમસ્ત ભેદ જુઠ્ઠા છે અને આવો અનુભવ કે તમને સ્વર્ણ છે. એમ નહીં કહે કે ભેદને જોવામાં અભેદને જૂઠા કહીને એનો અનુભવ સમ્યક પછી એવું નહીં કે આ એક મુખ્ય ગૌણ કરવાનું તાત્પર્ય શું છે એ એમાંથી સ્પષ્ટ નીકળે છે. બંને પક્ષને જાણવાની અપેક્ષા એ સ્થાપે છે, ઉપાસનાની અપેક્ષા એ એક પક્ષને જૂઠો કહીને બીજા પક્ષને સ્થાપે છે. આ વિષયના તાત્પર્યને પ્રસિદ્ધ કરે છે. જીવ વસ્તુ આવી પણ છે કે બે પક્ષ લઈ લીધા, આવી પણ છે એમ કહીને બંને પક્ષ લઈ લીધા. હવે એમ કહે છે કે જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ ધ્રુવ ભેદ ન જોવામાં આવે તો અને વસ્તુ માત્ર જોવામાં આવે તો એ સમસ્ત ભેદ જૂઠા છે, આવો અનુભવ તમને છે. શું કહે છે કે એનું જૂઠાપણું જણાય ત્યારે એને સમ્યક થયું એમ ગણવું. શું ભેદોનું જૂઠાપણું ભાસે અને અભેદનો અનુભવ થાય ત્યારે તે સમ્યક છે. એક ઝાડ છે તો એની અંદર થોડ છે, મૂળ છે, ડાળી છે, પાંદડા છે, ફૂલ છે, ફળ છે, પણ સમગ્રપણે ઝાડનો અનુભવ કરવો હોય ત્યારે એ બધા ભેદોને વિલીન કરી નાખવા પડે, જ્ઞાનમાં કાઢી નાખવા પડે, તો આખું ઝાડ બરાબર જ્ઞાનમાં આવે. મિત્ર આખું ઝાડ જ્ઞાનમાં ન આવે. એમ વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જૂઠા છે અને આવો અનુભવ છે સમ્યક છે. વળી કેવી છે આત્મજ્યોતિ? કે ચેતના લક્ષણથી જણાય છે, તેથી અનુમાન ગોચર પણ છે. શું છે? ચેતના લક્ષણથી એને અનુમાનમાં લઈને ઓળખી શકાય છે. આ વખતે ત્યાં કોંગ્રેસ ચર્ચામાં આપણે શંકા ચર્ચા હતો કે ઓળખાણ થાય છે અને અનુમાન ગોચર પણ એટલે ઓળખાણ થાય છે ચેતના લક્ષણથી, જ્ઞાન લક્ષણથી. તો નિર્ણય યથાર્થ થયો અને એના ઉપરથી અનુભવ થયો, ત્યારે નિર્ણયમાં આવ્યો તો એવો અનુભવ થયો, તો બે વચ્ચે ફેરશો કે ઓળખાણ વખતે આનંદ પ્રગટ નથી થતો. આત્મામાં સુખ છે, આનંદ છે એનું જ્ઞાન થાય છે, પણ અનુભવ નથી થતો. જ્ઞાન બે પ્રકારે થાય છે, એક અનુભવ જ્ઞાન અને એક જાણપણારું જ્ઞાન. તો ઓળખાણમાં જાણવાનું જ્ઞાન થાય છે, એટલે અહીં હનુમાન ગુચર પણ છે. હનુમાન ગુચર કહેવાનું કાપી છે, તર્ક કરીને હનુમાન કરે છે એમ નથી લેવું, ભાષે છે, ભાવ ભાષણ આવે છે એને અહીં હનુમાન કહે છે. તો ભાવ ભાષણમાં અનુભવમાં ફેર છે, ભાવ વાસનમાં આનંદ પ્રગટ નથી થતો, અનુભવમાં આનંદ પ્રગટ થાય છે. આ ફેર છે. ભાવ વાસનમાં જ્ઞાન હજી પરોક્ષ રહે છે, અનુભવમાં જ્ઞાન પ્રત્યક્ષ થાય છે. આ પણ ફેર છે. એની પરોક્ષ પ્રત્યક્ષ હજી ન સમજાય, પણ આનંદની વાત તો સમજાય ને. એક જગ્યાએ આનંદ આવે છે, એક જગ્યાએ આનંદ નથી આવતો, આ ફેર તો ચોખ્ખો છે જ ને. એકમાં વેદન છે ને એકમાં વેદન નથી. વેદન અંશે ભાવ ભાષણ છે, વેદન અંશથી ભાવ ભાષણ છે, અને એકમાં વેદન છે. ભાવ ભાષણમાં જાણવું થાય છે અને અનુભવમાં જાણવું ને વેદવું કઈ થાય છે? ભાવ ભાષણમાં જાણવું થાય છે, એ જ વિષયનું અનુભવમાં વેદનપૂર્વક જાણવું થાય છે. પેલું વેદન વગર જાણવું થાય છે ને આ વેદનપૂર્વક જાણવું થાય છે. આમ ફેર પડે છે.
સારો ચર્ચા હે, સારો ચર્ચા.
અચ્છા ચાલો, તેમ બરાબર સ્પષ્ટ કરવા છે. પ્રશ્ન આવે, પ્રશ્ન આવે તો કરતા જાય. સત્સંગનો લાભ જ છે કે કોઈને કાંઈ પ્રશ્ન ઉઠે, કોઈને કાંઈ પ્રશ્ન ઉઠે, કોઈને કાંઈ ગુંડવણ હોય, કોઈને કાંઈ અસ્વસ્થતા હોય, કોઈને કોઈ યોગ્યતા હોય, કોઈને કોઈ યોગ્યતામાંથી નીકળે, તો એની છણાવટ થાય. ચર્ચામાં એની છણાવટ થાય, એને છણાવટ થઈને વાત ગળાઈ ગળાય ને ચોખ્ખી થાય. આ વસ્તુ છે. એકલા એટલા એટલો ન થાય, એટલું સત્સંગમાં એ ફેર કરે છે. એટલો એટલો ગમે એટલો વિચાર કરે ને, પણ જે વસ્તુ પોતાના વિચારમાં ના આવે એનું શું કરવું? બીજાના વિચારમાં આવે ને પોતાના વિચારમાં ના આવે, એને ખ્યાલ ના આવે. લક્ષણ છે ને, ચેતના લક્ષણથી જણાય છે, તો લક્ષણથી ઓળખાણ થાય છે. લક્ષણ તો ઓળખવા માટે છે ને, તો માણસને ઓળખ હોય તો એનું ખાસ લક્ષણ આપવું પડે સ્પેસિફિક. એટલે આ માણસ આ રીતે ઓળખશે, બીજી રીતે તમે નહીં ઓળખવા. અહીંયા ચેતના લક્ષણથી જીવ અનુમાન થાય છે કે જીવનું ઓળખાણ થાય છે, એ ઓળખવા માટે કામની ચીજ છે ચેતના લક્ષણ. એ સિવાય બીજી કોઈ રીતે ન ઓળખાય, એ તો સમયસરની અંદર સ્પષ્ટ કરે છે. વિશે હા, હનુમાન નથી, અનુમેય નથી ને અનુમાતા નથી, ત્રણેય બોલાવે છે. તો કે એક ન હોય એટલે ત્રણેય ન હોય તો બરાબર છે. એ કયો અહીંયા જે વિચારથી અનુમાન કરે છે એને ના પાડી શકે. ભાવ ભાષણનો નિષેધ નથી એની અંદર, પણ જે મનથી અનુમાન કરે છે ને, કે જે અતિન્દ્રિય પદાર્થ છે તે ઇન્દ્રિય જ્ઞાનમાં આવતો નથી, એટલે મનથી એનું અનુમાન નથી થતું. એટલે તો અહીંયા સ્પષ્ટ અનુભવન છે, પ્રતિતિ લીધી છે, મનની વાત નથી લીધી. ચેતના લક્ષણમાં લક્ષણના આધારે લક્ષણ લીધું છે, જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ લીધો છે. વિકલ્પના આધારે નહીં અને મનના આધારે પણ નહીં, એ ફરક છે. અહીંયા 170 માં હનુમાન ગોચર નથી એમ કીધું, અહીંયા એમ કીધું હનુમાન ગોચર છે. તો કે વચન ગુરુ છે શાસ્ત્ર માં, એ પણ શાસ્ત્ર છે, આ પણ શાસ્ત્ર છે. હવે જો શબ્દ ન પકડે તો એને વિરોધાભાસ લાગે, અવગરીએ નહીં. પણ બંનેની એક અપેક્ષા નથી. જે અતિન્દ્રિય પદાર્થ છે તે મન ઇન્દ્રિયના જ્ઞાનમાં સમાવેશ નથી થતો. ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કર્યો અને રાગના આધારે અનુમાન કરવાનો પણ નિષેધ કર્યો. ગુરુદેવના શબ્દમાં એ વાત એવી રીતે છે કે રાગ હોવા છતાં પણ રાગની આડ વગરનું સીધું જ્ઞાન અહીંયા કામ કરે છે. આડ એટલે શું? કે મુખ્ય છે એ આડ છે. અનાદિથી જીવને જ્ઞાન ને રાગ એક પર્યાયમાં સદાય હોવા છતાં જીવ રાગની મુખ્યતામાં ઉભો છે, રાગની આડમાં ઉભો છે. રાગને ગૌણ કરીને કહ્યું હેલું ભાવ ભાષણના કાળમાં રાગને આડમાંથી, એટલે શબ્દ તો ત્યાં લીધો વાપરો છે કે રાગનો વિષય અભાવ કરીને, એવો શબ્દ લીધો 144 પ્રવચનમાં, આપણે શતાબ્દી અંકમાં 144 સમયસારના પ્રવચનમાં રાગનો અંશે અભાવ કરીને. પ્રશ્ન થાય સંગીત દર્શન થયા પહેલા રાગનો અંશે અભાવ કેવી રીતે કર્યો? તો કે એની મુખ્યતા છોડી દીધી, એને આડ છોડી દીધી અને સીધું જ્ઞાનથી જ્ઞાનનો નિર્ણય થયો. જ્ઞાનના આધારે જ્ઞાન કરવાનો નિર્ણય, જ્ઞાન તત્વનો નિર્ણય જ્ઞાન લક્ષણના આધારે કર્યો, રાગના આધારે નહીં. રાગની મુખ્યતામાં રહીને નહીં,
જ્ઞાન જુદું પડી
ત્યાં જ્ઞાન જુદું પડ્યું. જ્ઞાનમાં હું પણ આવ્યું અને જ્ઞાન સ્વભાવ પણ હું પણ ઓળખાણો, પોતા રૂપે ઓળખાણો, અન્ય રૂપે નહીં, બીજા રૂપે નહીં. આ મોટી વાત છે. વળી કેવી છે આત્મજ્યોતિ? કે અન્યમાન ચેતના લક્ષણ થી જણાય છે, તેથી અનુમાન વિચાર પણ છે. અન્યમાન નો અર્થ એમ થાય છે કે ચેતના લક્ષણ થી તે ઉપસીને બહાર આવે છે. જ્ઞાનીઓને જ્ઞાનની સ્વભાવની મુખ્યતા છે એટલે એને સર્વત્ર સ્વભાવ દેખાય છે. મિથ્યાત્મને અજ્ઞાન અવસ્થામાં રાગની મુખ્યતા હોવાથી અને જ્ઞાન અને આત્મા તિરોભૂત હોવાથી બધો રાગ જ જણાય છે, વિકલ્પ જ જણાય છે. કેમ કે મુખ્ય હોય એ જ દેખાય, એ જ અનુભવાય. મુખ્ય તો અનુભવ છે, ગુણનો તો અનુભવ નથી, પકડાતો નથી હોય છે એમ છે. દૃશ્ય પ્રકાશમાં તો કેવી કેવી વાતો જોઈએ. એક વિકલ્પ છે એમ, ભલે આત્માના મનનનો હોય એક વિકલ્પ છે તો છ ભોગે એ વેદના લાગવી જોઈએ. જાણે છરા ના અર્થમાં પીડ્યો છે કેવી રીતે લીધું છે. જ્ઞાન એનાથી જુદી જાતની એક જુદી ચીજ છે અને એ હું છું, જ્ઞાન તે હું છું, આ એનો ધ્વનિ છે. શું કહે છે? કે ચેતના લક્ષણથી જણાય છે તેથી અનુમાન ગોચર પણ છે. હવે બીજો પક્ષ કહે છે કે ઉદ્યોગમાન પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. કેવું છે? પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. આત્મા તો ઉદ્યોગમાન પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. એ રીતે જોવો આત્માને, હનુમાનથી લંબાવીને પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. હનુમાન ગોચર પણ છે અને પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. જ્યાં વેદન હોય ત્યાં પરોક્ષ પણ ન હોય, વેદનમાં પરોક્ષતા ન હોય. જાણવામાં બે ભેદ પડે, પ્રત્યક્ષ અને પરોક્ષ, હનુમાન પરોક્ષ. પણ વેદનમાં બે વાત ન હોય, વેદન પરોક્ષ ન હોય, વેદન તો પ્રત્યક્ષ અનુભવ. એટલે પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે અથવા પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. ભાવાર્થ આમ છે કે ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. લક્ષ્ય લક્ષણનો ભેદ કર્યો ને, ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જુઠ્ઠો છે. લક્ષ લક્ષણનો ભેદ પીડ્યો ઓળખવાને વચ્ચે એવો ભેદ છે. વસ્તુ વિચારતા અથવા વસ્તુનો અનુભવ કરતા એટલો વિકલ્પ પણ જુઠ્ઠો છે. બીજાની વાત તો ક્યાં કરવી એમ કે છે, બીજા વિકલ્પની શું વાત કરવી. જે લક્ષણથી અનુમાન ગોચર થાય છે એ લક્ષણ અને લક્ષણનો ભેદ એ વિકલ્પ પણ નિષેધવા યોગ્ય છે. એ વિકલ્પ પણ કરવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે એમ નથી. અધ્યાત્મ શાસ્ત્ર છે, રાજમલજીની જે શૈલી છે એ અધ્યાત્મ પ્રધાન શૈલી છે. એટલી અધ્યાત્મ પ્રધાન શૈલી છે કે ક્યાંક ક્યાંક તો દ્રવ્યાનુ યોગના સિદ્ધાંતો અને જીનાયોગના બીજા સિદ્ધાંતોની વિરુદ્ધ કથન હોય એવું લાગે. એવું લાગે હો, ઉપર ઉપરથી ખરેખર તો અધ્યાત્મ દ્રષ્ટિએ તે યથાર્થ જ છે. કેમ કે દસરીમાં કીધું ને, સ્વદ્રવ જ્ઞેય અને આત્મા તેનો જ્ઞાન જ્ઞાતા એવી જ્ઞેય જ્ઞાયકની બુદ્ધિ એનાથી ભ્રમણા ચાલી આવે છે. એવી ભ્રમણા બુદ્ધિ ચાલી આવે છે, એ ભ્રમણાની બુદ્ધિ છે. સ્વદ્રવ તો જીનાગમ સિવાય ક્યાંય છે નહીં, અને કેવળ જ્ઞાન સિવાય અરૂપી દ્રવ્યો કોઈને જણાય નહીં છે દોસ્તોને. એટલે તો અન્ય મતના આગમમાં એ સ્વદ્રવની વાતે નથી, કેમ કે કેવળ જ્ઞાન નથી ત્યાં. તો એ બધી ભ્રાંતિ છે. એટલે છ ગ્રહ નો વિકલ્પ છોડી દે, તારે છ ગ્રહ સાથે પ્રયોજન શું છે? પણ કઈ પ્રયોજન નથી. પિરિયંતને સમ્યક દર્શન થાય ત્યારે છ ગ્રહ નું જ્ઞાન થાય. તો છ ગ્રહ નું જ્ઞાન ન હોય તોય તેને સમ્યક દર્શન થાય તો કે હા તોય થાય ગયું. આમ છે એમ કેવું છે. શું કહે છે કે ભાવાર્થ આમ છે કે ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, ચેતના લક્ષણથી જીવ જણાય છે. પણ વસ્તુ એકાકાર વસ્તુને વિચારતા એટલો વિકલ્પ પણ જુઠ્ઠો છે. એટલો ભેદ પણ છોડી દે. આ જીવ છે, જ્ઞાન લક્ષણ છે, ચેતના લક્ષણ છે, એના ઉપરથી આ લક્ષ્ય થાય છે એ અનુભવમાં નથી. ઓળખવા માટે ભલે હોય પણ અનુભવમાં એ વાત નથી. પણ મૂકો ઓળખવા માટે હું પડી દીધો એનું નથી. એટલો વ્યવહાર થાય તો હનુમાન ગોચર છે અને પછી પસંદગી એટલો વિકલ્પ જુઠ્ઠો છે. શુદ્ધ વસ્તુ માત્ર છે, એકાકાર વસ્તુ માત્ર છે, અભેદ નિર્વિકલ્પ એ શુદ્ધ વસ્તુ માત્ર છે અને આવો અનુભવ તે સમ્યક છે. એમ કહીને એમ કહેવું છે કે અભેદમાં ભેદનું નો અનુભવ નથી થતો. અભેદના અનુભવમાં કોઈ ભેદનો અનુભવ થતો નથી. નવમાં એવી એવી શૈલી લીધી છે. શું બારમા પાને જુઓ, પાછળ ફેરીને નવમો કળશ છે. પછી આપણે આવતા ગુરુવારે તો વિસ્તાર થઈ લેશું, પણ સમજવા માટે કે પ્રમાણ નહીં નિક્ષેપ રૂપ બુદ્ધિ આવે છે નીચેથી દસમી બારમી લીધી છે. પ્રમાણ નહીં નિક્ષેપ રૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવ દ્રવ્યના દ્રવ્યગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદ ધ્રુવ રૂપ ભેદ કરવામાં આવે છે તે બધા જૂઠા છે. હવે કે છે કે આ બધા જૂઠા થતા જે કાંઈ વસ્તુનો સ્વાદ આવે છે અનુભવ છે. શું કીધું? છતાં જે વસ્તુનો સ્વાદ આવે છે અનુભવ છે એમ કહીને શું કીધું કે તું અપેક્ષા જ્ઞાનને પકડી રાખે છે. અપેક્ષા એ ભેદ પણ છે, અપેક્ષા એ ભેદ પણ છે, અપેક્ષા એ અભેદમાં પણ અપેક્ષા એ ભેદ છે, અભેદમાં પણ અપેક્ષા એ ભેદ છે. ત્યાં સુધી તને સ્વાદ નહીં આવે એમ કે ભેદાભેદ સ્વરૂપનું જાણપણું કરવું એક વાત છે અને અનુભવ કરવો તે જુદી વાત છે. અનુભવ કરવામાં ભેદનું જ્ઞાન જૂઠું થતા સ્વાદ આવશે, એના અનુભવ આવશે. સ્વાદ આવે એટલે અનુભવ આવો. આ અધ્યાત્મ શૈલી રાજમલજીએ અનુભવમાંથી કાઢી છે. અનુભવી જીવ આ શૈલીને સમજી શકે છે કે બરાબર વાત કરે છે. જ્યારે મને પણ અનુભવ આવે છે ત્યારે મને સત્ય વસ્તુ તો અભેદ જ અનુભવમાં આવે છે. જે સત્ય સ્વરૂપનો અનુભવ થાય છે તે તો અભેદ સત્ય સ્વરૂપનો અનુભવ થાય છે. જો અભેદ સત્ય સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે ભેદનો અનુભવ તો મને થતો નથી. તો ભેદ સત્ય ક્યાં રહ્યા? એ સત્ય નથી, તે જુદ છે. જા જે સત્ય નથી તે જુદ છે. એક વાત, એક બીજી પણ એમાં અપેક્ષા બહુ સારી છે કે કોઈ મુમુક્ષુ જીવ લઈએ અને મુમુક્ષુ જીવ આત્મતત્વની વિચારણા કરે છે. જ્યારે એ વિચારણામાં એ જીવ ઊભો છે ત્યારે એને એને એક વિચાર અને એક વિકલ્પ કરે છે. હવે જ્યાં સુધી શૂન્યત્વ પ્રગટ નથી ત્યાં સુધી પર્યાય સાથે એકત્વ છે અથવા પર્યાયમાં હુંપણો છે. પર્યાયમાં હુંપણો છે એટલે જે ભેદવાળા વિચારો છે એવો ભેદવાળો હું એમ અનુભવ છે. શું અનુભવ છે? વિચારને નથી જોતા, તે જીવના અનુભવને જોઈએ છીએ. મોક્ષ છે, આત્માર્થી છે, મોક્ષાર્થી છે અને આત્માના વિચાર કરે છે. જ્યાં સુધી એ વિચારની ભૂમિકામાં ઊભો છે ત્યાં સુધી જે તે વિચારો આત્માના ભેદવાળા આવે છે તેવો હું એમ એનો અનુભવ હોય છે. એ વખતે અનુભવ તો છે ને, અનુભવ વગરનું તો કોઈ જીવ નથી. હવે ભેદવાળો હું એવો જે અનુભવ, એ અનુભવ અને અભેદ સ્વરૂપનો એ જ જીવને આગળ વધતા અનુભવ થાય ત્યારે એ અનુભવ લ્યો. તો બે પરસ્પર વિરુદ્ધ અનુભવ થયા. ભેદવાળો કે હું એમ પહેલા અનુભવ હતો, હવે જયારે અભેદ અનુભવ થયો કે હું અભેદ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ છું ત્યારે પોતાની પૂર્વ અવસ્થાને વિચાર કરે કે હું ભેદવાળો કે હું એવો અનુભવ મને થતો તો એ શું હતું? તો કે એ જૂઠ હતું. જેમ કોઈ સ્વપ્નમાંથી જાગ્યો પછી સ્વપ્નનો વિચાર કરે છે કે સ્વપ્નમાં મને કોઈ બહુ માર્યું, માથું પડી નાખ્યું, કોઈ લુહાણ કરી નાખ્યો, કાંઈ નથી તો મારું માથું તો ઓછી કે છે ને બરાબર. એવું પણ વેદના થતી ને મગોઈ નીકળ્યું ને માથું ફૂટ્યું ને દુખાવો થયો ને એ બધો અનુભવ થયો હતો ને, તો એ અનુભવ જૂઠનો હતો. સપના તરીકે સપનું સાચું હતું, પણ સપનામાં જે અનુભવાયું તે બધું જૂઠ હતું. એમ આત્માની જાગૃતિમાં આવ્યો અને આત્માનો જે અનુભવ થયો એ અભેદ અનુભવમાં એને ભેદરૂપ જે પોતાપણાનો અનુભવ હતો તે જૂઠ ભાષો. એમ કેવું છે નવમાં શું કેવું છે કે એ બધા જૂઠા થતા જે કઈ વસ્તુનો અસવાદ લાગે છે તે અનુભવ છે. સાચો અનુભવ આત્માનો હતો જ નહીં, એ જૂઠનો અનુભવ. એમ કે જાણપણું જૂઠ છે એમ નથી કેવું, અનુભવ જૂઠ છે એમ કેવું છે. જુઓ અહીંયા અનુભવ ને જાણપણા ને જુદું પાડે છે. અધ્યાત્મ પ્રધાન શાસ્ત્ર છે ને એટલે જાણપણાને અને અનુભવને જુદા પાડે છે. નહીં તો સિદ્ધાંત કંઈ ખોટો નથી. આત્માના ઉત્પાદન ધ્રુવ કે ધ્રુવગુણ પર્યાય છે એ સિદ્ધાંત જૂઠો નથી. એ સિદ્ધાંત જૈનાગમ સિવાય બીજે ક્યાંય નથી. એક સમયનો ઉત્પાદન ધ્રુવ કેવળ જ્ઞાની સિવાય કોઈ જઈશું જોઈ શકે નહીં. એક સમયમાં ઉત્પાદન ધ્રુવ સુમનભદ્ર સ્વામીએ કીધું ને, એક સમયમાં આપણે ઉત્પાદન ધ્રુવને જોયું કીધું. એક સમય એક ને ત્રણ ભેદ જોયા આપે, ખતમ કરી નાખ્યા પણ આપણા જ્ઞાને તો આ તો અમને છેલ્લી એકનું જ્ઞાન છે આપણે. અને પછી જાણવું એક વાત છે, અનુભવ કરવું તે બીજી વાત છે. અનુભવમાં એની જરૂર નથી, અનુભવમાં એની જરૂર નથી. અરે વેદો અનુભવાતા જ નથી ને, પણ પછી ક્યાં એની જરૂર નો સવાલ ઉભો થાય છે કે અનુભવાતા જ નથી. આવી રીતે અનુભવ શૈલીથી અનુભવની વાતો કરી છે. અધ્યાત્મ શાસ્ત્રમાં શૈલી અનુભવની કે અનુભવ શું ચીજ છે, જાણપણ શું ચીજ છે. ભેદ બુદ્ધિ કરતા એ બધા ભેદો ભલે જણાય, ભલે એ ભેદો હો, અનુભવમાં એનું કામ નથી. જાણીને ગૌણ કરતા શીખ, જાણીને એને પકડી રાખે અભેદનો અનુભવ નહીં થાય. આમ છે કેમ કે અભેદ વસ્તુ તો મુખ્ય છે અને ભેદો અભેદને બતાવવાના હેતુથી કયા હતા. ભેદો ભેદોને બતાવવાના હેતુથી કયા જ નહોતા ને તમે કહેનારનું લક્ષ્ય એ વખતે પણ અભેદ ઉપર છે. શ્રી ગુરુ જે છે એ જ્યારે ભેદથી વાત કરે છે ત્યારે પણ એનું લક્ષ્ય તો અભેદ ઉપર છે. એનું લક્ષ્ય ક્યાં છે એ જો ને, તું શું કહે છે એ શું કરવા દો, એનું લક્ષ્ય ક્યાં છે એ જો તો તમે સાચું સમજાશે. કયા લક્ષ્ય ભેદની વાત કરે છે, કયા કેવા અભેદના લક્ષ્ય એ ભેદની વાત કરે છે એમ જો નહીં જોવામાં આવે તો તમે એટલા ભેદો સમજાશે ને, ભેદમાં તો રખડી દઈશું. ભેદ આત્મા નહીં આવે ને અનુભવ જાણવું ને જાણતા ભેદને ગૌણ કરવો અભેદને જાણતા અભેદને કરવો એ શક્ય.